તારીખ 17/4/1996 શ્રી સમયસાર શ્લોક 162-163 તથા ગાથા 237-241 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 241.
સમ્યક દ્રષ્ટિને શંકા અધિકૃત નવીન બંધ તો થતો નથી અને પોતે 8 અંગો સહિત હોવાને લીધે નિર્જરાનો ઉદય હોવાથી તેને પૂર્વ બંધનો નાશ થાય છે. કર્મ છે એ નવા કર્મો પણ બંધાય છે એક જ કાળમાં, અને એક જ કાળમાં જૂના કર્મો ખરે છે. સામાન્ય રીતે સંસારના બધા જીવોને આ પ્રકાર બને છે કે ઉદય આવે પૂર્વકર્મનો, એ વખતે પોતે સ્વરૂપમાં જોડાયેલો નહીં હોવાને લીધે કર્મના ઉદયમાં જોડાય છે અને કર્મના ઉદયને અવલંબીને નવા કર્મને બાંધે છે. સમ્યક દ્રષ્ટિને એવો નવીન બંધ થતો નથી. ઉદય તો એને પણ આવે છે અને એ તો આવવાનો ધારાવાહિક, પણ શંકા અધિકૃત એટલે પોતાને ભાવમાં શંકા, ભય, જુગુપ્સા, અપ્રભાવના એવા કોઈ પણ વિરુદ્ધ પરિણામ નહીં થતા હોવાને લીધે. કેમ કે એ 8 ગુણો સહિત છે. સમ્યક દર્શનની સાથે જે 8 ગુણો પ્રગટ થયા એના કારણે એમને નવો બંધ થતો નથી, અને પૂર્વે જે બંધ ઉદય આવ્યો એનો નાશ થાય છે. પૂર્વકર્મના ઉદયનો અભાવ તો બધાને થાય છે, એમને પણ થાય છે. તો એમને અહીંયા નિર્જરા ઉત્પન્ન થાય છે, એને નિર્જરાનો ઉદય કયો. 8 અંગો સહિત હોવાને લીધે નિર્જરાનો ઉદય હોવાથી, એટલે કે નિર્જરા ઉત્પન્ન થતી હોવાથી તેમને પૂર્વકર્મનો નાશ ગણવામાં આવ્યો છે. ઉત્પન્ન થવા એમ લેવો, કેમ કે નિર્જરા છે એ ઉદય ભાવમાં નથી જતી. નિર્જરા છે એક સૂક્ષ્મ ભાવમાં જાય અથવા ક્ષાયિક ભાવમાં જાય, બેમાંથી એક ભાવમાં જાય છે, અને કોઈ વખત ઉપશમ ભાવમાં પણ જાય છે. તેથી તે ધારાવાહી જ્ઞાનરૂપી રસનું પાન કરીને, શું કહે છે, તેથી તે ધારાવાહી જ્ઞાનરૂપી રસનું પાન કરીને, જ્ઞાન રસને ધારાવાહીપણે પીએ છે. જ્ઞાની શું કરે છે, ઉદય કાળે પણ પોતાના જ્ઞાન રસને પીએ છે. એ જ્ઞાન રસ એટલો મધુર રસ છે કે એના એનો રસ પીવામાં એને જે આકર્ષણ છે, મસ્તી છે અને ગમવું છે, એ ત્યાંથી એ છૂટો પડીને ઉદયના રસને વેધતો નથી. હા, જ્ઞાન સુધાર રસ પી લે. બહુ સારું પછી આનંદગંજીનું. જેમ કોઈ પુરુષ મદ્ય પીને મગ્ન થયો થકો, કોઈ દારૂ પીને નાચે ને તો શું છે કે ભૂલી જાય, એટલું એને નાચવા સિવાય કાંઈ એના મગજમાં ન હોય. દારૂ પીએ એટલે બીજું બધું ભૂલી જાય ને પછી ખરેખરો નાચે. એક તો એને નાચવું હતું ને એમાં દારૂ પીધો અહીંયા, એટલે ખૂબ નાચે, સારી રીતે મગ્ન થઈને રસ રસપૂર્વક નાચે. તેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરે તેમ નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં જે પોતાના આત્માની નિર્મળતા છે એ રંગભૂમિ લીધી, અને રંગભૂમિનું જે સ્ટેજ છે એ સાંકડું નથી લીધું, આકાશ જેવું વિશાળ દીધું છે. ગમે તે ઉદય આવે નહીં, ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નહીં, અભાવ નરક સાતમી નારકીમાં હોય છે. એક દ્રષ્ટિ સાતમી નારકીમાં ઉત્પન્ન થાય છે, તો પણ એ આકાશરૂપી રંગભૂમિમાં નૃત્ય કરે છે એવું બળવાન પરિણમન છે એમ લેવું છે. હવે એની સામે પંડિતજીએ પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે, પોતે જ પ્રશ્ન ઉઠાવ્યો છે વિસ્તારથી, કે એમ કહ્યું, એમ પ્રતિપાદન કર્યું અહીંયા કે સમ્યક દ્રષ્ટિને નિર્જરા થાય છે અને બંધ થતો નથી એવું પ્રતિપાદન કર્યું ને, એમ તમે કહેતા આવ્યા છો આ નિર્જરાધિકારમાં, આ તમે ગાતા આવ્યા છો, કહેતા આવ્યા છો, પરંતુ સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમય દ્રષ્ટિ વગેરેને બંધ કહેવામાં આવ્યો છે. સિદ્ધાંતમાં એટલે કર્ણાનુયોગના સિદ્ધાંતમાં ગુણસ્થાન અનુસાર, ચોથા ગુણસ્થાને આટલી પ્રકૃતિ ન બંધ થાય, પાંચમાં આટલી ન થાય, છઠ્ઠામાં આટલી ન થાય, આ બધી વાતો આવી છે અને એ તો સિદ્ધાંતિક વાત છે. વળી ઘાતી કર્મોનું કાર્ય આત્માના ગુણોને ઘાત કરવાનું છે, જ્ઞાનાવરણી દર્શનાવરણી મૂળ એને અંતરાય ચારેનો ઉદય છે એમને, અને એ આત્માના ગુણોને ઘાત કરે, તેથી દર્શન જ્ઞાન સુખ વીર્ય એ જે મુખ્ય ગુણ છે એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે, એમને પણ એ ગુણોનો ઘાત થાય છે. ચારિત્રમોનો ઉદય નવીન બંધ પણ કરે છે ગુણસ્થાન અનુસાર, તથા ગુણસ્થાને ત્રણ ચોકડીનો સદભાવ છે તો એ ત્રણેયનો આશ્રમને બંધ થાય, પાંચમા ગુણસ્થાને બે ચોકડીનો બંધ છે ક્રોધમાન માયા લોભને તો ત્યાં એનો આશ્રમને બંધ થાય, છઠ્ઠા ગુણસ્થાને એક ચોકડીનો ઉદય છે તો ત્યાં પણ આશ્રમને બંધ થાય. જો મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો મિથ્યા દ્રષ્ટિને, મિથ્યાત્વ અને અનંતાનંદીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ પણ કેમ ન મનાય, કેમ ન માનવું? માટે તમે એને એકલો નિજરા 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 કરતા આવ્યા છો, પણ આ તો સિદ્ધાંતિક વાત છે ગુણસ્થાનની, એનું શું? આમ સીધો પ્રશ્ન ઉઠાવ્યો છે, બહુ સારું સ્પષ્ટીકરણ પોતે આપ્યું છે. સમાધાન કે બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ અનંતા મંદિર અનંતાનું મંદિરનો ઉદય જ છે. સંસારમાં પરિભ્રમણ કરાવે એવો કોઈ બંધ હોય તો તે મિથ્યાત્વ અને અનંતાનું મંદિરનો છે. જુઓ, બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ અને અનંતાનું મંદિર લીધો છે, મિથ્યાત્વ લીધું છે બંધ થવામાં. હા, વિદ્યાસાગરજીમાં આવે છે, ચોખ્ખું જયચંદજી લે છે, જયચંદજી જ્ઞાની પુરુષ હતા, બહુ સારા ખુલાસા કર્યા છે. કેટલીક કેટલીક જગ્યાએ આચાર્ય મહારાજે જે ખુલાસા નથી કર્યા એવા ખુલાસા એમણે કર્યા, બહુ સારી ભાષામાં, સાદી ભાષામાં. બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ અનંતામનબંધીનો ઉદય જ છે, અને સમ્યક દ્રષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે. એને મિથ્યાત્વનો પણ ઉદય નથી અને અનંતાનો મંદિરનો પણ ઉદય નથી. ચારિત્રના ઉદયથી જો કે સુખ ઘાત, દર્શન જ્ઞાન ચારનો ઘાત નથી એમ કહે છે, સુખનો ઘાત છે. તથા મિથ્યાત્વ અનંતાનો મંદિર સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની જે ઘાતી કર્મોની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ અનુભાગવાળો બંધ, તેમજ બાકીની અઘાતી પ્રકૃતિઓની પ્રકૃતિઓનો બંધ થાય છે. તો શું કહે છે કે ઘાતી પ્રકૃતિનો જે બંધ છે તો અલ્પ સ્થિતિ અનુભવ થાય છે, એમાં તીવ્ર સ્થિતિ અનુભાગ ન પડે, કેમ કે રસ નથી, માટે રસને લઈને સ્થિતિ અનુભાગ પડે છે. પણ રસ્તો નથી એટલે અલ્પ પડે છે, અને અઘાતી કર્મનો પ્રકૃતિ બંધ થાય છે, એ થઈ શકવા યોગ્ય છે. પણ અઘાતીની કાંઈ ચિંતા કરવા જેવી નહીં. કેવી? કે મિથ્યાત્વનું અનંતતાનું બંધીનો નહીં, અને એની સાથે રહેનારી જે હોય એના એનો તો બંધ ન થાય. બાકીની જે હોય એમાં ઘાતીમાં અલ્પ સ્થિતિ અનુભવ અને અઘાતી એટલો બંધ થાય. એમ લખનારના જાણવામાં છે, જ્યારે નિર્જરાજ કહી છે સમ્યક દ્રષ્ટિને, એમ કહેનાર આચાર્ય છે, કુંદકુંદાચાર્ય છે, એમને ખબર છે, જ્ઞાનીને પણ ખબર છે કે આવો બંધ થાય છે. તો પણ એમ જીવો મિથ્યાત્મ અનંતતાનું બંધી સહિત થાય છે તેવો થતો નથી. એટલે કે અનંત સંસારનું કારણ તો મિથ્યાત્મ અનંતતાનું બંધી છે, તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી. અનંત સંસાર ન હોય, થાય અલ્પ, થાય છૂટી જાય, અલ્પ થાય છૂટી જાય. અને જ્યાં આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની કોણ ગણતરી કરે? એ કઈ ગણતરી કરવા જેવી નથી. અત્યારે આપણે બિઝનેસ કે ઇન્ડસ્ટ્રી કાંઈ પણ કરીએ છીએ ત્યારે બેંક લોન લઈએ છીએ, બેંકોમાં ક્રેડિટ હોય છે, એટલે બેંકોના પૈસા વ્યાજે લઈએ છીએ. ત્યાં સુધી કે આપણા પૈસા વ્યાજે ફેરવીએ અને બેંકોના પૈસા વ્યાજે લઈએ, હો એની અંદર પણ બધા કાયદાની પરિસ્થિતિ એવી છે એટલે ત્યાં સુધી ચાલે છે. તમે સરવાળે જુઓ છો કે નેટ પ્રોફિટ કેટલો, ચોખ્ખો નફો, નેટ પ્રોફિટ એટલે ચોખ્ખો નફો કેટલો. એ ચોખ્ખો નફો ક્યારે આવે? કે તમે બેંકોનું વ્યાજ છે એ ભરી દીધું હોય પછી ચોખ્ખો નફો આવે. હવે ચોખ્ખો નફો એટલો હોય કે તમે 12 મહિને વ્યાજ ભલે 1-2 લાખનું ભર્યું હોય, પણ તમારો છતાંય તમારો ચોખ્ખો નફો 15-20-25 લાખનો રહેતો હોય, તો તમે 1-2 લાખ 3 લાખનું વ્યાજ ભર્યું 12 મહિનામાં, એને તમે નુકસાન ગણશો કે નહીં ગણો? હે, એની કાંઈ ગણતરી ગણવામાં આવતી નથી. બસ આવું છે આની અંદર, એ સમ્યક દ્રષ્ટિને જે ઉપયોગનો ને પરિણામોનો વ્યાપાર છે એમાં નફો ઘણો છે અને નુકસાન તો નહીં જેવું છે. વ્યાપાર કરનાર વ્યાપારીઓનું સૂત્ર શું છે ખબર છે? આ બાજુમાં કે વ્યાપારમાં વ્યાજની ગણતરી કરે એ વ્યાપાર કરી જ ન શકે. શું? પૈસો જ કમાય છે માટે વ્યાજની ગણતરી કર્યા વગર જ વેપાર કરાય, વ્યાજની ગણતરી મૂકે વેપાર ન કરી શકે. વ્યાજ ખાવા વાળો વેપાર ન કરી શકે, વ્યાજ જ ખાતા કરે, એ વેપાર કરી જ ન શકે, એને વેપાર કરવાની હિંમત જ ન હોય, વાતે વાતે વ્યાજ ગીણા કરે, એનાથી વેપાર થાય જ નહીં. એટલે વ્યાજ ખાવા વાળો વેપાર ન કરી શકે, એની હિંમત જ વહી જાય અને માણસ જ એવી રીતે સાયકોલોજી તૈયાર થઈ જાય. અને વેપાર કરનાર સાહસિક હોય વ્યાજને જોવે નહીં, સામું જોવે નહીં. સોનું લેવા વાળો વ્યાજ કોઈ દિવસ ન મળે, સોનું ખરીદવા વાળો વ્યાજ ન ગણે. હે, વ્યાજ ગણે એ સોનું ન ખરીદે, હીરા ન ખરીદે, જવેરાત ન ખરીદે. મકાન ખરીદવા વાળો વ્યાજ ન ગણે, પ્રોપર્ટી જે ખરીદવાની જેની પ્રકૃતિ હોય વ્યાજ ન ગણે. એમ આટલું મારો વ્યાજનો લોટ નહીં, વ્યાજે પૈસા મુકાય જ નહીં, પ્રોપર્ટીમાં દેખાય પૈસા. અને એ સાચા છે, વ્યાજ નહીં ગણવા વાળા સાચા પુરવાર થયેલા છે. અનુભવે એ વાત સાબિત થઈ છે કે વ્યાજ નથી ગણતા, એ બરાબર ગણતરી છે, એ લોકોને એ જ બરાબર છે. વ્યાજની ગણતરી વાળો બધો માણસ એ વાત સાબિત થઈ છે પ્રેક્ટિકલી. એમ આમાં પણ એમ કે છે કે જ્યાં લગી જ્યાં આત્મજ્ઞાની થયો ત્યાં અન્ય બંધની ગણતરી કોણ કરે? કે ન સમજણો એ કરે, સમજણવાળો તો કરે નહીં, એમ કહેવું છે. વૃક્ષની જડ કપાયા પછી લીલા પાંદડા રહેવાની અવધિ કેટલી? બીજો પ્રશ્ન. મૂળમાંથી વૃક્ષના મૂળિયા કાપી નાખ્યા, એના પાંદડા કેટલા દી લીલા લીલા રહેવાના હતા? અને મૂળ હજુ હોય ને પાંદડા તોડ્યા કરે, પાછું વૃક્ષ પાંગરી જવાનું છે. માટે આ અધ્યાત્મ શાસ્ત્રમાં સામાન્યપણે જ્ઞાની અજ્ઞાની હોવા વિશે જ પ્રધાન કથન છે. અહીંયા એટલી મર્યાદાથી જ વાત ચાલે છે કે અજ્ઞાનીની પરિસ્થિતિ શું અને જ્ઞાનીની પરિસ્થિતિ શું. ઉપરના ગુણસ્થાનોવાળાની સરખામણીમાં અહીંયા કોઈ અપેક્ષા વિચારવાની રહેતી નથી. અહીંયા જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેની સમીક્ષા છે, એટલે એટલા પૂરતો જ વિચાર કરવાની વાત છે. એટલી મર્યાદામાં આ વાત વિચારવાની છે. ઉપરના ગુણસ્થાનવાળાની ચર્ચા અહીંયા છે નહીં, એમ કહેવું છે. જ્ઞાની થયા પછી જે કાંઈ કર્મ રહ્યા હોય તે સહજે જ મટતા જવાના, એ તો સહેજે સહેજે મટવાના છે. મૂળ કપાઈ ગયું છે અને પોષણ મળતું નથી, નિષેધ આવે છે. મુમુક્ષુની ભૂમિકામાં સંપૂર્ણ નિર્દોષ થવાનું ધ્યેય કરે છે, પછી તો એ મુમુક્ષુ થાય છે. તો પછી જેને પોતાના દોષ રાખવા નથી એવો નિર્ધાર થયો છે, નિર્ધાર થયો છે એટલે યથાર્થ નિર્ધાર થયો છે, એના દોષ કોના આધારે ટકશે? એને ટકવા માટે આત્માનો આધાર હતો, એ તો ખસી ગયો. હવે કોના આધારે ટકશે? એને ટકવામાં આધાર નથી. એ દોષ બિચારા નિરાધાર થયા થકા અંતે ચાલ્યા જશે. પોતે રાખવા માગે માટે રહીએ છે, અત્યાર સુધી રહ્યા છે એમાં પોતાનું જ કારણ છે. પોતે જ રાખવા માગ્યા છે, મોટે રાખવા ચાહે છે માટે રહે છે. પોતે એને રાખવા ન માગે અને દોષ રહે એ વસ્તુની સ્થિતિમાં નથી. એટલે એ તો સહજ જ મટતા જવાના. નીચેના દ્રષ્ટાંત પ્રમાણે જ્ઞાનીનું સમજવું. હવે શું કહે છે, દ્રષ્ટાંત આપે છે કે કોઈ પુરુષ દરિદ્ર હોવાથી ઝૂંપડીમાં રહેતો હતો, એમ અનાદિથી ધર્મ દારિદ્ર્ય હતું જીવને, ધર્મનો અંશ નહોતો પ્રગટ થયો. એમ કોઈ આજન્મ દરિદ્ર છે, તેના ભાગ્યના ઉદયથી ધન સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઈ અને તે મહેલમાં રહેવા ગયો, ભાગ્યનો ઉદય આવ્યો અને એને પુષ્કળ ધન મળ્યું, મોટા મહેલમાં રહેવા માંડ્યો. જોકે તે મહેલમાં ઘણા દિવસનો કચરો ભર્યો હતો, મહેલ એણે ખરીદ્યો પણ વાવરું હતો. ઘણા દિવસથી એ મહેલમાં કોઈ રહેતો નહોતો એટલે કચરાવાળો હતો. તો પણ જે દિવસે તેણે આવીને મહેલમાં પ્રવેશ કર્યો તે દિવસથી તે મહેલનો ધણી બની ગયો અને સંપદાવાન થઈ ગયો. આવી ગયો હું, એણે પેમેન્ટ કર્યું ત્યારથી જ ધણી થઈ ગયો ભાવમાં. તો હજી ભલે ને રહેવાનો આવ્યો હોય, સામાનનો ફેરવો હોય, પણ ધણી થઈ ગયો. હવે કચરો ઝાડવાનો છે, મહેલમાં કંઈ કચરાવાળા મહેલમાં તો રહેવાનો નથી, એટલે કચરો ઝાડવાનો છે. તે અનુક્રમે પોતાના બળ અનુસાર ઝાડે છે, એક એક પછી એક એક રૂમ સાફ કરે છે. જ્યારે બધો કચરો ઝડાઈ જશે અને મહેલ ચોખ્ખો ઉજ્જવળ બની જશે ત્યારે તે પરમાનંદને ભોગવશે. બસ એવું છે કે મહેલમાં રહેવા આવી ગયો, સમ્યક દ્રષ્ટિ થયો. આવી જ રીતે જ્ઞાનીનું જાણવું. એ જ્ઞાની પણ પોતાના સ્વરૂપ મહેલમાં નિવાસ કરે છે, પણ આ મહેલ ઘણા વખતનો અનાદિનો કચરાવાળો તો છે, એટલે એને કાઢે છે. કાઢવાનો પ્રોસેસ ચાલુ છે, બસ પછી એને ચિંતા કરવાની જરૂર રહેતી નથી, એને બીજી રીતે ગણવાની જરૂર રહેતી નથી. સંપૂર્ણ નિર્દોષ થઈ જશે અને નિર્વાણ પદની પ્રાપ્તિ થશે. ટીકા. આ પ્રમાણે નિર્જરા રંગભૂમિમાંથી બહાર નીકળી ગઈ. આ સમયસારને અમૃતચંદ્રાચાર્ય નાટકની ઉપમા આપી છે કે એક એક અધિકાર છે એમાં તે તત્વ નાટક લઈને નાટક કરે છે, રંગભૂમિના સ્ટેજ ઉપર આવીને પોતાનો રોલ અદા કરે છે. એમ નિર્જરા પણ આવી હતી, જીવના પરિણામમાં નિર્જરા આવી હતી, એ પોતાનો રોલ અદા કરીને ચાલી ગઈ અને જીવ ધ્રુવ તત્વ એમને એમ રહી ગયો. એટલે એ વેશ હતો જીવનો, એ વેશ હતો, જીવે વેશ ધર્યો હતો, એનો રોલ એને ભજવો અને એ વેશ પૂરો કર્યો. પછી હા વેશ છે સંવર, નિદ્રા ને મોક્ષ, એ પણ વેશ જ છે. બધા જેટલી પર્યાયો છે એ બધા જીવના વેશ છે. શું પછી વિભાવિક પર્યાયો હોય કે સ્વાભાવિક પર્યાયો, એ રીતે નિર્જરા કે જેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો, પહેલા કળશમાં હવે નિર્જરા પ્રવેશ કરે છે એમ લેશે અને છેલ્લે એ પ્રવેશ કરીને વહી ગયે, એનો ભાગ પૂરો કરીને, અભિનય પૂરો કરીને, એ રીતે દરેક અધિકાર માંગીએ છીએ. તે પોતાનું સ્વરૂપ પ્રગટ બતાવીને બહાર નીકળી ગઈ, પોતાના અભિનય બતાવીને એ જીવ છે એ જીવ રહી ગયો. હવે જયચંદજીએ પોતે એક પદની રચના કરી છે અંતિમ મંગળ કરવા માટે. સમ્યક મંત મહંત સદા સમ ભાવ રહે દુઃખ સંકટ આયે, કર્મ નવીન બંધે ન તવે અર પૂરવ બંધ જડે બિન ભાયે, પૂર્ણ અંગ સુદર્શન રૂપ ધરે નિત જ્ઞાન બઢે નિજ પાયે, યો શિવ માર્ગ સાધી નિરંતર આનંદ રૂપ નિજાતમ થાયે. મેં આખા અધિકારનો ચાર નીતિમાં સમાવી દીધી. પોતે કવિ હતા એટલે ચાર નીતિમાં આખા અધિકારનો સારાંશ નીકળીને લખી નાખ્યો કે સમ્યક મંત છે એ મહંત છે, મહાન મહાન આત્મા છે, મહાપુરુષ છે, સદા સંભાવમાં રહે છે, દુઃખ સંકટ ગમે તે આવે એ સંભાવમાં રહે છે, ઉદયમાં જોડાતા નથી, કર્મ નમીન બંધન અને નવા કર્મ બાંધતા નથી, તમે અર પૂર્વ બંધ જડે બિન ભાઈ, અને પૂર્વ બંધ તો વગર મહેનતે કરી જાય છે, કેમ કે તો ખરવા જ આવ્યા હતા એટલે એની એના માટે કોઈ ભાવ કરવો પડતો નથી, પૂર્ણ અંગ સુદર્શન રૂપ ધરે, જે સુદર્શન એટલે સમ્યક દર્શન છે એ તો એનું પૂર્ણ અંગ ધરે છે, આઠે અંગથી પરિપૂર્ણ છે, ખંડિત નથી, એ ધારણ કરે છે પોતે, આઠ અંગવાળું સુદર્શન ચક્ર એની પાસે છે, સમ્યક દર્શન છે એ સુદર્શન ચક્ર છે, કોઈ એની ઝપટમાં આવે ગયો આઠ અંગને ધારણ કરેલું છે, જ્ઞાન બઢે નિજ પાયે, એમનું જ્ઞાન સમ્યક જ્ઞાન વધતું જાય છે અને પોતાની પ્રાપ્તિ કરતા જાય છે. યો શિવ માર્ગ સાધી, એ પ્રકારે શિવ માર્ગને સાધે છે નિરંતર, અને આનંદરૂપ નિજાતમ થાય અને પોતાના આત્મામાં આનંદની ઉત્પત્તિ કરે છે. આનંદ હા આઠે અંગ છે એ પૂર્ણ અંગ, પૂર્ણ આઠે અંગથી પૂર્ણ છે, આઠે અંગથી અખંડિત છે, પૂર્ણ છે એટલે અખંડિત છે. આમ શ્રી સમયસારની ભગવત કુંદકુંદાચાર્ય દેવ પ્રણીત શ્રી સમયસાર પરમાગમની શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય દેવ વિરચિત આત્મખ્યાતિ નામની જે ટીકા છે એમાં નિર્જરા પ્રરૂપક નામનો આ અંક સમાપ્ત થયો. આ રીતે અહીંયા નિર્જરા અધિકાર છે એ સમાપ્ત થાય છે અને અહીંથી નવો બંધ અધિકાર શરૂ થાય છે. અથો પ્રવિશતિ બંધ, હવે નાટકના સ્ટેજ ઉપર બંધ પ્રવેશ કરે છે, હવે જીવ પોતે બંધનો વેશ લઈને આવે છે, ત્યારે એ કેવી રીતે અભિનય કરે છે એ અહીંયા દેખાડશે કે કેવો અભિનય કરવાથી એને બંધ થાય છે અથવા જીવ બંધ સ્વરૂપ દેખાય છે. જેમ કોઈ એક્ટર દરિદ્રીનો અભિનય કરે ત્યારે દરિદ્રી દેખાય છે, રાજાનો વેશ લે ત્યારે રાજા દેખાય છે, એમ અહીંયા બંધનો વેશ ધારણ કરે છે. પહેલાં એક એમણે પદ રચ્યું છે, એ આદ્ય મંગળ છે, કે રાગાદિકથી કર્મનો બંધ જાણી મુનિરાય તજે તે સંભાવથી નમુ સદા તસપાય. મુનિરાજને નમસ્કાર કર્યા છે કે રાગાદિક કર્મનો બંધ છે, રાગાદિકથી કર્મનો બંધ થાય છે એ જાણીને મુનિરાજ તો સંભાવથી રાગાદિકનો ત્યાગ કરે છે, એવા મુનિરાજને હું સદાય એના ચરણમાં, એમના પાય એટલે પગમાં ચરણમાં નમન કરું છું, વંદન કરું છું, એ રીતે મંગળી કર્યું છે. પ્રથમ ટીકાકાર કહે છે કે હવે બંધનો પ્રવેશ કરે છે, હવે બંધ પોતે પ્રવેશ કરે છે. જેમ ધરતીના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે તેમ જીવ રંગભૂમિમાં બંધ તત્વનો સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે. ત્યાં પ્રથમ જ સર્વતત્વોને યથાર્થ જાણનારું જે સમ્ય જ્ઞાન છે તે બંધને દૂર કરતું પ્રગટ થાય છે, એવા અર્થનું મંગળરૂપ કાવ્ય કહે છે આદ્ય મંગળ. આચાર્યદેવ પોતે અધિકારના શરૂઆતમાં આદ્ય મંગળ કરે છે. બંધ અધિકાર છે એ બંધના સ્વરૂપને જાણીને ઓળખીને બંધનો અભાવ કરવાનો અધિકાર છે. બંધ કરવાનો કે બંધ રાખવાનો અધિકાર નથી, તેમજ માત્ર બંધ જાણવાનો પણ અધિકાર નથી. બંધને જાણવો હોય તો કર્ણ યોગનું શાસ્ત્ર લેવું કે કેટલા પ્રકારના બંધ થાય, કયા ગુણ સ્થાને, ચૌદી ગુણ સ્થાનમાં કેટલા પ્રકારના બંધનો પ્રકાર છે એ કર્ણાનુયોગના શાસ્ત્રમાં જણાય. પણ આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે, એમાં બંધનો અધિકાર શું કરવા કહ્યો? કે બંધનો અભાવ કરવા માટે બંધનો અધિકાર કહ્યો, એટલે હેતુપૂર્વક અહીંયા અધિકાર ચાલશે એમ લેવાનું છે. એટલે અહીંયા જો કર્મની પ્રકૃતિઓ ને એના પેટાભેદને એના બંધ ને આ બધી ચર્ચા નહીં કરે. જીવને કયા ભાવ વડે બંધ થાય અને કેવો બંધ થાય અને કયા ભાવ વડે એનો અભાવ થાય, બસ આટલી મર્યાદિત વાત છે. અજ્ઞાન દિશામાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ થાય છે એનું કારણ શું, કેવા ભાવ થાય તો, અને એનો નાશ કેવી રીતે થાય, બસ આટલું જ પ્રકરણ લેશે. બંધનો વિસ્તાર નહીં કરે બીજો, કે આટલા પ્રકારના બંધ છે એવો વિસ્તાર નહીં કરે અહીંયા, કેમ કે અધ્યાત્મ શાસ્ત્ર છે, કર્ણાનુયોગનું શાસ્ત્ર નથી. એટલે પ્રથમ બંધનો નાશ કરનારું જે સમ્યક જ્ઞાન છે સમ્યક દ્રષ્ટિ પાસે, એ સમ્યક જ્ઞાનની પ્રશંસા કરે છે, સમ્યક જ્ઞાનની મહિમા કરે છે અને એ રીતે અધિકારનું માંગણી કરે છે. રાગોદગાર મહારસેન સકલમ કર્તવા પ્રમત્તમ જગત ક્રીડંતમ રસભાવ નિર્ભરમહા નાટ્યેન બંધમ ધુનત આનંદામૃત નિત્ય ભોજી સહજાવસ્થામ સ્ફુટમ નાટયત ધીરોદાર બુધિ જ્ઞાનમ સમુન્મજ્જતિ. શ્લોકાર્થ: રાગ ઉદગાર મહારસેન સકલમ જગત પ્રમતમ કૃત્વા. શું કહે છે કે આ બંધ છે એ એક મોટો યોદ્ધો છે, મલ્લ છે, મલ્લ. શું કહે છે? આ એને મલ્લની ઉપમા આપે છે કે અખાડામાં મલ્લનો વેશ ધારણ કરીને આવ્યો છે, પહેલવાન થઈને આવ્યો છે, હ પછાડ છે સમ્યક જ્ઞાન એને હરખાઈનો, એમ કહે છે. એની સામે બીજો મલ ઊભો કરે છે. આવે છે ને બોક્સિંગમાં બે મલ કુસ્તી કરતા હોય છે, એમાં અહીંયા કુસ્તીની વાત આવશે. કે જે બંધ છે તે રાગના ઉદયરૂપી મહારસ વડે સમસ્ત જગતને પ્રમત એટલે મતવાળું ગાફેલ કરીને રસના ભાવથી અર્થાત રાગરૂપી ઘેલછાથી ભરેલા મોટા નૃત્ય વડે ખેલીને નાચી રહ્યો છે. અનાદિથી આ ચાલે છે એનું નૃત્ય. આ સંસારના અખાડામાં, સંસારરૂપી સ્ટેજમાં બંધ છે એ દારૂ પીને નાચી રહ્યો છે, અને આખા જગતના બધા જીવોને એને દારૂના ઘેનમાં વશ કરી લીધા છે. ભાન ભૂલે છે બધા, જે કર્મજનિત પર્યાયથી બંધાયો છે એ કર્મજનિત પર્યાયને પકડ, એવો બંધાય છે એની પકડ છોડતો નથી. હું ફલાણો તીર્થંકર કે તું એવો નહીં, તો કે નહીં હું ફલાણો નહીં. આપ ભલે કયો પણ હું આવો છું એનું શું? એવી જ રીતે તીર્થંકર કહે છે, એવી જ રીતે ગુરુ કહે છે, જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ તું જીવ છો. તો પછી આ બધું મારો વ્યવહાર નહીં કાંઈ, આ બધા સંબંધો નહીં મારે કાંઈ, આ બધું છે આટલું બધું મારે સંયોગ, એનો કાંઈ મારે કોઈ સંબંધ નહીં કાંઈ. એની પકડ એટલી બધી છે જીવની, ગાફે એનાથી એ છૂટી શકતો નથી. એટલો પકડ મારીએ છે, એટલો પકડ મારીએ છે. સાવધાની, એટલી સાવધાની કરે છે સંયોગની, સંબંધોની એટલી બધી સાવધાની. સંબંધો મેન્ટેન કરવા જોઈએ કે ન મેન્ટેન કરવા જોઈએ? ચાલે, સંબંધો રાખવા જોઈએ કે ન રાખવા? બાપુ તું અસંગ તત્વ છો, હું પોતે ખરેખર કોઈની સાથે કાંઈ લેવા કે આમ છે. ભાવ કલ્પના, બધી કલ્પનાના ભાવ છે, બીજું કાંઈ નથી. કાંઈ લેવા કે દેવા, વસ્તુના સ્વરૂપની દ્રષ્ટિએ જો તો તે પણ એક જીવ છે. પરિભ્રમણ કરતો કરતો અત્યારે અહીંયા છે, એની જે યોગ્યતા અયોગ્યતા હોય તે એનામાં છે. ન એનાથી મને લાભ છે, ન એનાથી મને કોઈ નુકસાન છે, ન મને કોઈ સુખ છે, ન મને કોઈ દુઃખ છે. એ પણ ભગવાન છે, એ નજરે જોતું એને. પણ એ બંધ છે, એને દારૂ પીવડાવીને આખા જગતને, સમસ્ત જગતને પ્રમત કરી નાખ્યું છે. ગાંડું કર્યું છે જગતને, ગાંડું કર્યું છે. જોવા જેવું છે, કેવી ગડબડ છે જીવને. એક સાયકોલોજી હિન્દુસ્તાનમાં નક્કી થઈ કે આપણે રોટલી સાથે ઘી ચોપડવું જોઈએ. હવે વેજીટેબલ ઘી છે એ ખરેખર ઘી નથી, એમ એના ઉપર લખેલું હોય છે, ડબ્બા ઉપર મોટા અક્ષરે લખેલું હોય છે કે હાઇડ્રોજનરેટેડ વેજીટેબલ ઓઇલ. વનસ્પતિનું તેલ છે આ, એને હાઇડ્રોજનરેટેડ કરીને જમાવ્યું છે. ખાલી જામી ગયું અને ઘી જેવો એનો વેસ્ટ થયો, પર્યાય ઘી જેવી દેખાય છે, એમાં ઘી માનીને ખાય જ બધા. એના કરતાં તલનું તેલ ચોપડે તો વધારે ગુણકારી છે, કેમ કે તલનું તેલ જેટલું બીજું કોઈ ગુણકારી તેલ નથી. આમાં તો અત્યારે 70 જાતના તેલ મિક્સ થાય છે, અને તલ તેલ કરતાં ને સિંગ તેલ કરતાં સસ્તું મળે છે, કેમ કે બીજા હલકા તેલ એની અંદર નાખીને એને જમાવવામાં આવે છે. એમાં હાઇડ્રોજન પસાર કરે અને એને ઠંડી આપે એટલે એ જામી જાય, એનું ફ્રીઝિંગ પોઈન્ટ નીચું આવી જાય, બીજું કાંઈ નથી. અને ફ્રીઝિંગ પોઈન્ટ નીચું હોય એવા તેલો એની અંદર નાખવામાં આવે અને હાઇડ્રોજન એને ફ્રીઝ થવામાં મદદ કરે, બીજું કાંઈ નથી આમાં. હવે એ રીતે બધા સાયકોલોજીકલ છેતરાય છે, ઘી સમજીને ખાય છે, ભણેલા ગણેલા માણસો પણ લે છે, એમ નથી કે અભણ છે માટે લઈ લે છે. અને એવું તેલ બનાવનારા ના કરોડો રૂપિયાના પ્લાન્ટ ચાલે છે અને એ લોકો અબજો રૂપિયા કમાય છે. આખી વેજીટેબલ ઓઇલની લોબી કામ કરે છે આપણે હિન્દુસ્તાનની પાર્લામેન્ટમાં, કે એને લગતા કાયદાઓ, એની ફેવરના કાયદાઓ એ બધા પસાર કરાવે અને એ લોકો અબજોના અબજા રૂપિયા સેના ઉપર કમાય છે. એક આ સાયકોલોજી ઉપર કે આ ઘી છે. હવે એ સાયકોલોજી છે કે મૂર્ખતા છે, ગાનપણ છે, એટલું જ વિચારવાનું રહે છે. ભણેલા ગણેલા માણસો આવા મૂર્ખ હોય? એ જ્યાં મનોવૃત્તિ હોય ત્યાં બધી મૂર્ખાઈ ઊભી થાય છે. ભાવકલ્પના છે, આ ઘી છે એવી ભાવકલ્પના છે, બીજું કાંઈ નથી. એમ આ સંસારમાં આ મારા ફલાણા, આ મારા ફલાણા, આ મારા ફલાણા, આ ભાવકલ્પના છે. એમાં મૂર્ખતા કરે છે, જ્ઞાન પણ કરે છે અને પોતાનું પરિભ્રમણ વધારે છે, બીજું કાંઈ કરતો નથી. એવો જે એનો ખેલ છે, ખેલી રહ્યો છે, એ સમયજ્ઞાને ખેલને ઉડાડે છે. એવા બંધને ઉડાડી દેતું, ધોનત શબ્દ વાપર્યો છે, ફળાક દઈને ફટકો મારે છે એને, કે તે અત્યાર સુધી મને ગાંડો ફેર્યો, હવે જોઈ લે હું તારી હાલત કરું છું, હવે તું મને ગાંડો કરી શકે સરખાઈ નો પછાડે. એને જ્ઞાન છે, એને સરખાઈ નું પછાડે છે, જ્ઞાનમાં એટલી શક્તિ છે. એવા બંધને ઉડાડી દેતું, દૂર કરતું જ્ઞાન ઉદય પામે છે, જ્ઞાનનો ઉદય થાય છે. એ મલ બેઠો થયો વિવેક રૂપી. કેવું છે જ્ઞાન? કે આનંદામૃત નિત્ય ભોજી, આનંદ રૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. એટલું જ્ઞાન ન લીધું, આનંદનું ભોજન કરતું જ્ઞાન લીધું. જ્ઞાન બંધને ઉડાડે છે, એ આનંદનું ભોજન કરતું કરતું ઉડાડી દે છે. બોલો કેટલી શક્તિ એની. આપણે એમ કહીએ ને કે ભાઈ ખાતા ખાતા હવે બીજું કામ ન થઈ શકે, આ તો જ્ઞાનની એટલી શક્તિ છે કે આનંદનું ભોજન કરતું કરતું બંધને ઉડાડે છે. જ્ઞાનનો અતિશય અને જ્ઞાનની તાકાત કેટલી! એની અનંતી તાકાત છે. મહાભારતના યુદ્ધમાં અર્જુન છે એ ડિપ્રેશનમાં આવી ગયા. મોક્ષગામી પુરુષ છે, એ ભવે મોક્ષે ગયા છે, પણ મહાભારતના યુદ્ધમાં એ ડિપ્રેશનમાં આવી ગયા. આમે જોયું કે એના ભાઈઓ, એના કાકાઓ, એના મામાઓ, એના દાદાઓ બધા ઊભા છે હથિયારો લઈને, અને એને ખબર છે પોતાની વિદ્યાની કે હું મારા બાણ છોડું તો આમાં, પણ આ બધાને મારે મારી નાખવાના, અત્યાર સુધી જેની સાથે સંબંધો રાખ્યા એને જ મારી નાખવાના. ગીતાની અંદર એવા શ્લોક આવે છે કે હે કૃષ્ણ, મને તો આ બધું જોઈને મારા ગાત્રો ગળે છે, હું તો ધ્રુજું છું. આવો વીર પુરુષ છે એ કાયરની જેમ ધ્રુજવા લાગ્યો રણભૂમિમાં. એને શ્રી કૃષ્ણ કહે છે કે તું કાયર ક્યાં થઈ ગયો? તારે તો સુરાતનમાં આવવું જોઈએ. અને એ સુરાતન ચડાવવા માટે એને એમ કહે છે કે તારા ગાંડી ધનુષની પણછ છે, દોરી એને ખેંચ, એનો ટંકાર કર. તારે કાંઈ યુદ્ધ નહીં કરવું પડે, તારો ટંકાર, ધનુષનો ટંકાર સાંભળીને આ બધા ભાગવા માંડશે. શું આમાંથી લેવું છે? શું કે તું એટલો બધો શક્તિવાળો છું કે જરાક તું આળસ મરીને બેઠો થા એટલે આ બધા જે કર્મ બંધાયેલા છે એ બધા મચ્છરિયા ઉડવા માંડશે. સિંહની ઉપર હજારો મચ્છર બેઠા હોય, ઊંઘતો હોય તારે, પણ ઊંઘમાં ઊંઘમાં થોડુંક જાગીને જે આમ કરવટ બદલે કે મારે હવે પડખું ફરવું છે, તેમ કેટલા મચ્છર ઉડી જાય. કેમ કે આખરમાં એ બધા મચ્છરિયા હતા, એ કાંઈ સિંહ થોડા હતા. એમ બંધની ચિંતા કરવા જેવી નથી. બંધને તો મચ્છર સમજી લ્યો. અરે શું કરીએ ભાઈ, અમારે આવો ઉદય આવ્યો ને આવો બંધ આવ્યો ને આવો ઉદય આવ્યો, અમે આમ હલવાયેલા છીએ ને બંધાયેલા છીએ. એમ રોવા માંડે એવા રોતલનું આમાં કામ નથી. રણવા માંડે ને તો કાં તો સુરાત ચડીને સુરવીર થઈ જાય ને, નહીં તો રોતલ હોય તો ઘર ભેગો થઈ જાય છે. રોતો 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 ન લડી શકે. કહે છે આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે જ્ઞાન, તે પોતાની જાણન ક્રિયારૂપ સહજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું છે. એ પોતે નાતા દ્રષ્ટારૂપ પરિણતિ વડે સહજ નૃત્ય કરે છે. બોલો બંધ નાચતો તો આ એની સામે નાચે છે, જોઈ લે કે તારું નૃત્ય જોઈ લે, હવે મારું જોઈ લે કે તને તો ક્યાંય ઉડાડી દઉં કે. ધીર છે એ જ્ઞાન છે, એ ધીર છે, ઉદાર છે, જે મોટા વિસ્તારવાળું છે, અનાકૂળ છે એ જ્ઞાન. ધીર છે એટલે ઉતાવળું નથી, આકરું ઉતાવળું નથી. ધીર છે, ધીરજવાળું છે, ઉદાર છે, અનાકૂળ છે, અર્થાત જેમાં કાંઈ આકુલતાનું કારણ નથી એવું શાંત છે. નિરુપાધિ છે, કાંઈ પણ ઉપાધિ કરતો નથી, અર્થાત પરિગ્રહી, જેમાં કાંઈ પરદ્રવ્ય સંબંધી ગ્રહણ ત્યાગ નથી એવું છે. કોઈ પરદ્રવ્યની ઉપાધિ કરતો, ઉપાધિ રહિત છે. જ્ઞાન પોતે જ ઉપાધિ રહિત છે. જ્ઞાનને ઉપાધિ શું, એનું કોઈ કાર્ય નથી. પરદ્રવ્યને પોતા પરદ્રવ્યમાં પોતાપણું કરે એવું જેનો સ્વભાવ નથી એને ઉપાધિ શું. જ્ઞાન નિરુપાધિ સ્વરૂપે છે એવું જે સમ્ય જ્ઞાન છે એનો અહીંયા મહિમા કરવામાં આવ્યો છે. પ્રશંસા કરે છે કે ધીર છે, ઉદાર છે, અનાકૂળ છે અને ઉપાધિ રહી છે, પામે છે. સમુન મજ્જતિ એટલે ઉદય પામે છે. ક્યારેક બંધનો નાશના કાળે જ્ઞાનનો ઉદય થાય છે. જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે એ કાળે બંધનો નાશ થાય છે. એટલે સમ્યક દ્રષ્ટિ બંધાતો નથી એમ લેશે. હવે કુંદકુંદાચાર્ય શું લેશે કે સમ્યક દ્રષ્ટિ બંધાતો નથી. કેમ કે એની પાસે સમ્ય જ્ઞાન છે, એ સમ્ય જ્ઞાન ઉદય પામ્યું છે. એ ધીર છે, ઉદાર છે, અનાકુળ છે અને ઉપાધિ રહી છે, એને બંધન થવાનું કોઈ કારણ નથી. બંધ તત્વે રંગભૂમિમાં પ્રવેશ કર્યો છે, અનાદિથી એ તો રંગભૂમિમાં નાચી રહ્યો છે. તેને ઉડાવી દઈને જે જ્ઞાન પોતે પ્રગટ થાય, પાડી દીધો, નાચતો નાચતો તો એને પાડી દીધો, અને એ જ્ઞાન પોતે હવે નૃત્ય કરશે. એ અખાડામાં જ્ઞાન પોતે નૃત્ય કરશે. તે જ્ઞાનનો મહિમા આ કાવ્યમાં, આ પદમાં આચાર્ય મહારાજે પ્રગટ કર્યો છે. એવા અનંત જ્ઞાન સ્વરૂપ, એવા અનંત જ્ઞાન સ્વરૂપ જે આત્મા, તે સદા પ્રગટ રહો, તે સદા પ્રગટ થાવ. એ રીતે પ્રથમ કળશમાં સમ્ય જ્ઞાનનો મહિમા કર્યો છે. હવે બંધ તત્વનું સ્વરૂપ વિચારે છે કે બંધનું સ્વરૂપ કેવું. તત્વ દ્રષ્ટિએ આ તાત્વિક ગ્રંથ છે, એટલે નવ તત્વનો અધિકાર લીધો છે. અને તત્વ દ્રષ્ટિએ બંધનું સ્વરૂપ કેવું છે એ સમજાવે છે અને એ બંધનો નાશ સમ્યક જ્ઞાન કેવી રીતે કરે એ પણ અહીંયા ઉપદેશ આપે છે. જણામ કોવી પુરુષો ને વત્તો દુ રેણુ બહુલંબી થાણમ્મી થાય દુણ ય કરે દી મથે હિ વાયામમ સિંદદી ભિંદદી યતદા તાલી તલકયલી મનસા પિંડિયો સચિત્ત અચિત્તાણમ કરે દી દવાણમ ઉધાદમ ઉધાદમ કુમંતસ તસ નાણા વિયેહિ કર્ણેહિ નિચયદો ચિંતેજ હું કિંચ કિંપચયવો દુ રયબંધો જોશોદુ ણેહ ભાવો તમ્મી નરે તેણ તસ્ત રયબંધો નિચયદો વિનેયમ ન કાય ચેઠાહિં શેષાહિં એવમ મિચ્છાદિથી મટંતો બહુવ્યાસું ચિઠ્ઠાસું રાગાદી ઉવોગે કુવદી કુવંતો લિપદી રેણ રેણ થાય છે ત્યારે આટલા આટલા પ્રકાર ચેષ્ટાના હોય છે એમાં તમે ખરેખર વિચારો કે બંધનું કારણ શું. આ એક સમસ્યા ઊભી કરી છે અને એ સમસ્યાનું પોતે સમાધાન આપ્યું કે જે ચીકણાઈ છે એ બંધનું કારણ છે, બાકી બીજી બધી વાત બંધ થવામાં ગૌણ છે. એણે જે તેલ ચોપડીને જે તોફાન કરે છે, અખાડામાં નૃત્ય કરે છે, એ તેલ છે ને એને લઈને એને કર્મની રજ ચોંટે છે, જેમ અખાડામાં ધૂળ ચોંટે. જો એનું શરીર લુખું હોય તો એ બધા તોફાન કરે તોય તે એને ધૂળ ચોંટે નહીં. એમ આ જીવના પરિણામમાં જે રાગની ચિકાશ છે ને એને લઈને નવા કર્મ બંધાય છે ને જીવ બંધાય છે. ભાવ બંધ પણ એને કહેવાય છે રાગની ચિકાસને. અને દ્રવ્ય બંધ થાય છે રાગની ચિકાસને લઈને પરમાણુનો કર્મ પરમાણુનો દ્રવ્ય બંધ થાય છે. એટલે કળશની અંદર એ સંકેત છે, રાગોદગાર મહારસેના, રાગના ઉદયરૂપી મહારસ રસ લીધો છે ત્યાં. રાગ રસથી આખું જગત ગાંડું થયું છે. રસ ન હોય તો કાંઈ વાંધો નથી. એટલે આપણે જે મુમુક્ષુની ભૂમિકાની ચર્ચા ચાલે છે એની અંદર રસના અવલોકનનો ખાસ વિષય લેવામાં આવે છે કે તમે અવલોકન કરો તો તમારા રસને જુઓ તમે, અને રસને જોનારું તમારું જ્ઞાન ભલે હજી સમ્યક ન થયું હોય પણ અવલોકનના સ્ટેજમાં આવે તો પણ રસને માર્યા વિના નહીં રહે. જ્ઞાન સમ્યક થયા પહેલાં પણ જો એ બંધને મારતું હોય તો અને મારી શકતું હોય તો સમ્યક જ્ઞાન મારે એમાં શું નવાય છે? એ તો બંધને થવા દે નહીં, કેમ કે તો લુખું થઈ ગયું છે, એને તો રજ ચોંટવાની નથી. તો કે સમ્યક દ્રષ્ટિ આમ કરે છે ને તેમ કરે છે ને, તો કે ભલે કરે પણ ચીકણો નથી, એને રાગ છે પણ રાગની ચીકણાઈ નથી, એટલે એને રજ નહીં ચોંટે. ચીકણાઈને લઈને રજ ચોંટે છે, રાગને લઈને રજ નથી ચોંટતી એમ કે તાત્વિક દ્રષ્ટિએ આ વાત સમજાવી છે. જો આ વાત સમજે મુમુક્ષુજી કે મારો રાગ રસ છે મિથ્યાત્વ અવસ્થામાં, એ જ મને બંધનું કારણ છે, એ જ બંધનું સ્વરૂપ છે, તો એ બધા પ્રકાર રાગ રસને તોડવાના હાથમાં લઈએ, બધા સાધન એવા લઈએ કે રાગ રસ પોતાનો તૂટે. હવે જુઓ સંપ્રદાયમાં એ ભૂલ થાય છે, સંપ્રદાયમાં લોકો ક્રિયા તો કરે છે એમાં ત્યાગ કરે છે કે આપણને ખાવાનો રસ છે માટે આપણે ઉપવાસ કરો, ખાવાનું બંધ. એમ કાંઈ રસ તૂટે નહીં. રાગ રસ તોડવાના બીજા જે પ્રયોગો છે એ પ્રયોગો કરવા જોઈએ. અધ્યાત્મ દ્રષ્ટિએ જે પ્રયોગો છે, ખાલી ભૂખ્યા રહેવાથી કાંઈ રાગ રસ તૂટે નહીં, ખાવાનો રાગ ન મટે. એ કૃપાળુદેવે દ્રષ્ટાંત આપ્યું છે. એક સર્પ હતો, એની પાછળ એને મારનારો પડ્યો તો ભાગીને દર્ભમાં ગરી ગયો. દર્ભમાં ગરી ગયો એટલે સહી સલામત થઈ ગયો. જેના હાથમાં લાકડી હતી એ દર્ને લાકડી મારવા માંડ્યો. શું કર્યો? દર્ભમાં ગયો ને તો દર્ને ફટકારવા માંડ્યો. સર્પને શું થાય? એમાંથી કાંઈ ન થાય. એમ કરે આત્મા અપરાધ અને દંડ આપે શરીરને, ચાલ તને ખાવા નહીં દઉં. હવે રસ લેતો હતો આત્મા, દૂધપાકને શિખંડને મીઠાઈનો ફરસાણનો રસ લેતો હતો આત્મા, દંડ ફટકાર્યો શરીરને. એ તો સર્પને મારવાના બદલે એના દરને મારવા જેવી વાત છે. એ સર્પ કદી મરે? સર્પ તો જીવતો રહેવાનો, તો કરડવાનો તને. ન સમજાય ત્યારે ધર્મના ક્ષેત્રમાં આવી રીતે ગાડી ઊંધા પાટે ચડી જાય છે. એ લોકો એમ જ પૂછે કે તમારામાં કાંઈ ઉપવાસ જ નહીં કરવાનો, તમારે લોકોનો ઉપવાસ કાંઈ કરવાનો જ નહીં, કોઈ દી આવે જ નહીં તમારે ઉપવાસ કરવાનો, એમ જ પૂછે સીધું. શું છે? શું એ જ ધર્મ છે એમ કરી લઈએ, સમજી લઈએ. પછી તો રસ રહી ગયો છે એટલે ભરકો થવાનો છે. મોટી ગડબડ બધી ચાલે છે, બધા એમાં ભણેલા ગણેલા બુદ્ધિવાળા માણસો નથી, કાંઈ વિચારતા નથી. આવા શાસ્ત્રો મોજૂદ છે તત્વદ્રષ્ટિના, પણ પોતાનું પ્રયોજન સમજાણું નથી એટલે બીજે રસ્તે થઈ જાય. આ વખતના બેના આત્મજાગૃતિમાં બે ચાર પ્રશ્નો બહુ સારા આવ્યા છે, અમે જોયા ને બે ચાર પ્રશ્નો, એના ઉત્તરો બહુ સરસ આવશે. મે મહિનાનું આત્મજાગૃતિ છે, ચર્ચા કરવા જેવી છે. મેં પ્રેસ મેટર તૈયાર થયું છે. બહુ સરસ વાત, બે ત્રણ વાર પ્રસંગા તો ઘણી સારી આવે છે. એમાં એક વાત એવી છે, યાદ તો એના ઉપરથી આવ્યો કે જીવને સાચો માર્ગ કેમ મળતો નથી. ધર્મના ક્ષેત્રમાં તો જાય છે, ધર્મની પ્રવૃત્તિને સાધન પણ કરે છે, કાંઈ ને કાંઈ તો કરે છે. પછી જે જે ટોળામાં જે સંપ્રદાયમાં જે ચાલતું હોય તે આપણે ત્યાં શાસ્ત્ર વિચાય છે, તો કોઈ ઉપવાસ કરે છે, તો કોઈ પૂજા ભક્તિ કરે છે, તો કાંઈ ને કાંઈ ચાલે છે. તો જીવને સાચો માર્ગ કેમ મળતો નથી, આ એક પ્રશ્ન એની અંદર આવ્યો છે કે જીવને પોતાના આત્મહિતનું પ્રયોજન છે એ ચોખ્ખું નથી. પ્રયોજનના વિશેષમાં જીવ ભૂલેલો છે. જો પ્રયોજનની દ્રષ્ટિ તીક્ષ્ણ અને સૂક્ષ્મ હોય તો જીવ ક્યાંય ભૂલે એવો આ માર્ગ નથી. અને બધું હવળું જ સૂજે, જેટલું સૂજે એટલું બધું સવળું જ સૂજે, હવળું સૂજે જ નહીં. એક આ દોર પકડી લઈએ કે મારું પ્રયોજન શું, મારું આત્મકલ્યાણ કરવું છે બસ. પછી એને કલ્યાણના બધા ભાવો સૂજશે અને અકલ્યાણના જે કાંઈ ભાવો થશે એને એ નિષેધ કર્યા વગર રહેશે નહીં. આ નહીં, આ નહીં, આ નહીં, આવ્યા વગર નહીં. અહીંયા બંધ તત્વના અધિકારમાં આચાર્ય મહારાજે ધ્યાન ખેંચ્યું છે જીવના રાગ રસ ઉપર. તત્વ દ્રષ્ટિએ જેનો રાગ રસ તીવ્ર એનું જ્ઞાન મૂંઢાય, એનું જ્ઞાન મલિન થાય અને એનો દર્શન મોહ તીવ્ર થયા વિના રહે નહીં. હવે જે જીવ અહીંયા રાગરસથી શું કરવા વાત કરીને દર્શન મુખથી વાત ન કરી, જ્ઞાનથી વાત ન કરી, કે કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ જીવ એની નજર એટલી સૂક્ષ્મ નથી, તો પણ રાગરસને પકડવા ધારશે તો પકડી શકશે. જ્ઞાનની નિર્મળતાને મલિનતાને કદાચ નહીં પકડી શકે, કેમ કે ઉઘાડો હોય ને વિપર્યાસ ચાલતો હોય ને ખબર જ ન પડે. શાસ્ત્રમાં તો હોય દર્શનમાં વધે અહમ બુદ્ધિ કરતો હોય એને ખબર ન પડે ક્યાંય. પણ રાગરસ તીવ્ર થાય ત્યારે આકુલતા વધી જાય છે અને જીવનો સ્વભાવ સંપૂર્ણ સુખરૂપ હોવાથી અંદરથી એનો પ્રતિકાર આવ્યા વિના રહે નહીં. શરીરમાં જેમ બોડીની અંદર હોય છે ને પ્રતિકાર શક્તિ, રેઝિસ્ટન્સ પાવર જેને આપણે કહીએ છીએ, રોગ થાય બોડી એને રેઝિસ્ટ કરે, એમ રાગ રસથી આકુલતા વધે તો સુખ સ્વભાવ એને રેઝિસ્ટ કર્યા વિના રહે નહીં. દોષ થાય તો નિર્દોષ સ્વભાવ એનું રેઝિસ્ટન્સ કર્યા વિના રહે નહીં. આ નેચરલ છે, એકદમ કુદરતી છે આ વસ્તુ. એટલે આચાર્ય મહારાજે બહુ જ અનુભવથી સામે મિથ્યા દ્રષ્ટિ જીવને સામે રાખીને રાગ રસથી વાત કરી છે. ઊંડાણ છે ઘણું. આ જે ચીકણાઈ છે ને એ જ બંધ છે, એ જ તને બાંધે છે. એ બહુ ચર્ચા કરશે, બહુ વિસ્તારથી ચર્ચા કરશે આ અધિકારમાં એ વિષયની. આપણે થોડું મુમુક્ષુની ભૂમિકાનો સાથે સાથે એની વિચારણા લેતા જઈશું એટલે વિષય વધારે સ્પષ્ટ થાય આપણી ભૂમિકાનો.
આની મોક્ષન સે નિંહે
જિનવાણી યહ ભવ દદિશે પાર ઉતારે,
યહ ભવ દદિશે પાર ઉતારે,
પર ભવ કો સુખ દાની હે તિનકે મન હે ન ભાવે,
તિનકે મન હે ન ભાવે,
ભવ तत्व की खबर पड़े जब
तत्व को तत्व की खबर पड़े जब
जुदे जुदे